राम कथा पर रुचि मन माही, बस अंदर भूख लागी छे, खाऊ छे, रुचि होय भूख होय तो ज खवाय। एम सत्संग की कथा होय ने, रुचि होय तो ज एनो स्वाद आवे। अजीर्ण थयु होय पछी खावा बेसो जोई ए मोढ़ा मां न पहे। एम आजे लोगों ने वांचवानू अजीरण भयंकर छे, कोई सत्संग नू अजीरण तो ये थी मोटू भारे छे कि केम नू खाऊ पचतू नथी, भूख ज नथी लागती, सत्संग करवो केवी रीते, मैं पेट मां जराय भूख ज नथी, ખાવાનું બધું પડ્યું પણ ભૂખનો ભિખારી, ગોળીઓ ખાય તોય ના ભૂખ લાગે, ઘરમાં ખાવાનું ઘણું હોય પણ ભૂખ જ ના હોય પેટમાં, શું ખાય, વસ્તુ ના હોય તો એમ કે શું ખાવું, પણ ભૂખ જ ના હોય તો ભાઈ શું ખાવું, મને ભૂખ જ નથી। એટલે કહેવાય બહુ પૈસાદાર બહુ સંપન્ન પણ ભૂખનો ભિખારી, ડાક્ટર સાહેબ કઈક ભૂખ લાગે એવું કઈક કરો ને, લાગતી હોય તારે તો। એમ વાંચન અને સત્સંગના બધા જ ભૂખ્યા છે ને ભિખારી છે, ભૂખ લાગતી જ નથી, અજીર્ણ ભયંકર છે। સત્સંગ કરવો સાંભળવા આવવું કેવી રીતે બાપજી, અમારી પાસે તો મોબાઈલ ની આગળ પાછળ ફરીએ કે એમ કથા સાંભળવાનો ટાઈમ જ નથી, ગયડો માણસ હોય તો પેલો મોબાઈલ ને મચેડ્યા કરતો હોય છે, એટલે હવે તો કઈક ભજ ગોવિંદમ, ભજ ગોવિંદમ, ગોવિંદમ ભજ મૂઢમતે પશ્ચાત ધાવતી જર્જર દેહે, આ ઘડ પણ તારી પાછળ પડ્યું છે, હમણાં એ થઈ જશે, ભજી લે નહીતર પૂરો થઈ જઈશ, બહાર નહીં લાગે। પણ એટલું બધું મહાપુરુષો કહે છતાંય કાન એવા બહેરા થઈ ગયા હોય કે સંભળાય જ નહીં ને, સંભળાય તો સમજાય જ નહીં ને। અહીંયા આગાડી રામ કથા પર રુચિ મનમાં, ખૂબ જ રુચિ થઈ છે હવે ખાવા, ઈચ્છા જ છે, ગરમ કરે દજાવા છે, થોડું ટાળું તો થવા દે, પણ ના, એવી બધી ભૂખ છે કે માણસ એને ઉતાવળ સહન કરતો નથી। પાટલે બેઠા એને થારી મૂકી દીધી હોય પછી કે જરા થોડી વાર લાગશે, જુઓ પછી મગજ કેવું છટકે। ભૂખ લાગી હોય ને તરત જ એને પીરસવામાં આવે। પાર્વતીજી કહે છે કે હવે તો કથાની શરૂઆત કરો, મારે સત્સંગ કરવો, સાંભળવું છે મારે તો, પણ પહેલું નિર્ગુણનું નિરૂપણ કરો, નિર્ગુણ બ્રહ્મ સ્થાપિત કર્યા પછી જ સગુણની વાત કરજો। એટલે નિર્ગુણને માટેનો આગ્રહ ખૂબ રાખ્યો કે વ્યાપક બ્રહ્મ જે સર્વત્ર વ્યાપક છે, સર્વની અંદર છે, એને મારે પહેલો સમજવો છે। પુનિ પ્રભુ કહો રામ અવતાર, રામનો અવતાર કેવી રીતે થયો એ કથા, એ સત્સંગ પછી કહેજો મને, પણ પહેલું તો નિર્ગુણ બ્રહ્મ આત્મા શું છે ને કહો, પરમાત્મા ક્યાં છે, વ્યાપક બ્રહ્મ પરબ્રહ્મ શું છે, મારે એ પહેલું જાણવું છે। અને બેઝ પાયો એ છે, જ્યાં સુધી નિર્ગુણને નહીં સમજાય ત્યાં સુધી સગુણની ઉપાસના પણ શ્રદ્ધા ભક્તિપૂર્વક નહીં થઈ શકે। એ જ નિર્ગુણ બ્રહ્મ સાકારની અંદર આવ્યો છે એનું પ્રતિપાદન પહેલું કરો। એક પથ્થર છે, એને બધા ઠોકરે ચડાવતા જતા હશે, પગડાડીને કેની ઉપર બેસી, પણ એને કોઈ કલાકાર લઈ ગયો ને એમાંથી મૂર્તિ ઘડીને પછી કોઈ પગડાડશે ખરો, એની પ્રતિષ્ઠા કરશે. જે પથ્થર જ, પણ એ પથ્થરને પ્રતીક બનાવીને, સિમ્બોલિક. એ પથ્થરની મૂર્તિ તો પરમાત્માનું સિમ્બોલ છે, પ્રતીક છે, પણ એ વ્યાપક અવ્યક્ત બ્રહ્મ આ પથ્થરની મૂર્તિમાં અમે એનું દર્શન કરીએ છીએ. પથ્થર પરમાત્મા નથી. બ્રાહ્મણ શા માટે એમાં પ્રાણ પ્રતિષ્ઠા કરે છે? બાકી પહેલા તો એ મૂર્તિ જ છે, પથ્થરની જ છે, પણ જ્યારે એની અંદર આવાહન કરવામાં આવે, આવિર્ભાવ કરવામાં આવે અને પ્રતિષ્ઠા પ્રાણ થાય, ત્યારે એ મૂર્તિ તરીકે પૂજાય, વંદન થાય. તો એ પથ્થરની મૂર્તિ જેમ પ્રતીકાત્મક છે, રાષ્ટ્રધ્વજ ત્રણ રંગનો એક કકડો છે, પણ એની આનબાન, એની શાન, એનો આદર માન સન્માન કેવું હોય છે, એ પ્રતીક છે રાષ્ટ્રનું, એની શાનનું, એની ઇજ્જતનું. એમ મૂર્તિ એ પણ પરમાત્માનું પ્રતીક છે, એટલા માટે તો પ્રતિમા કહેવામાં આવે છે. અને એની અંદર વ્યાપક બ્રહ્મને આપણે સ્થાપિત કરીએ છીએ, રોજ એની વંદના, પૂજા, અર્ચના કરીએ છીએ. એટલે નિર્ગુણને પહેલો સ્વીકારી લઈ ને પછી સગુણની અંદર એનો આવિર્ભાવ કરવાનો હોય છે. એટલે માતાજી અહીં કહે છે કે હવે મને નિર્ગુણ બ્રહ્મનો પ્રતિપાદન કર્યા પછીથી મુનિ પ્રભુ કહું, રામ, રામનો અવતાર કેવી રીતે થયો એ મારે જાણવું છે. ભગવાનનો અવતાર, જન્મ તો ઘણા બધાનો થાય છે, પણ રામ અવતારની વિશિષ્ટતા શું? સગુણ નિર્ગુણ સગુણ થઈને આવ્યો એના કારણ કયા? બાકી એ નિર્ગુણ બ્રહ્મને આવવું હોય તો અત્યારે આવી શકાતું નથી. કારણ, એવા માતા પિતા જોઈએ, એવું પાત્ર જોઈએ કે જેમાં પ્રભુને આવવાની ઈચ્છા થાય, એને નિર્ગુણ માંથી સગુણ બનવાની માટે ઈચ્છા થાય મનમાં કે ચાલ અને માતા પિતા બનાવી, નિમિત્ત બનાવીને હું નિર્ગુણ માંથી સગુણ બનું, તો આ બધા એને ભક્તિ કરવામાં કામ લાગે. તો રામ અવતાર, પછી રામ અવતાર કેજો એટલે એની પાછળ દશરથ ને કૌશલ્યા કોણ હતા? તો કે છે કે મનુ ને શત્રુપા. તો મનુ ને શત્રુપાએ શું કર્યું? તો તપ કર્યું. શું માંગ્યું? પુત્ર માંગ્યો. તમારા જેવો જ. તો ભગવાને કહ્યું, મારા જેવો બીજો ક્યાં શોધવા જવું? હું પોતે જ આવીશ. પુની પ્રભુ કહું, રામ અવતાર. એટલે ભગવાન રામ, નિર્ગુણ ભગવાન રામ બનીને કેવી રીતે આવ્યા? સ્વાભાવિક છે કે કોઈ પણ સાયન્ટિસ્ટ હોય તો એનો પ્રોસેસ તો પહેલો જોઈએ ને. દરેક વ્યક્તિ કોઈ પણ વસ્તુ જોઈએ, એનો પ્રોસેસ શું છે, ત્યાર પછી એને કે ભાઈ આ વસ્તુ મારે જોઈએ છે. એમ પાર્વતીજીએ પણ ભગવાનના આવવાનું કારણ કેવી રીતે, શું, કોના દ્વારા, કેમ, એ બધું જ, એ રામ અવતાર મને કહો, ઉડાણમાં લીધું છે. સત્સંગ કરવો છે, પણ સત્સંગની અંદર સૂક્ષ્મતાની અંદર છેક નીચે ઉતરીને જવું આવું છે, માત્ર ઉપર છલી વાત નહીં, માત્ર દેખાવ નહીં, દંભ નહીં. જે કંઈ કરીએ છીએ, જ્યારે પણ સાધન ભજન કરીએ ત્યારે ઊંડાણમાં ઉતરીએ, અંતર્મુખતાથી, અંદરથી શોધવાનું છે. ઘણાને ઉપરનો ડોળ દંભ પણ હોય, એનાથી કે પૂર્ણતા સુધી નથી પહોંચી શકતો. તો પૂર્ણતા સુધી પહોંચવા માટે પણ પાર્વતીજીએ જે પ્રશ્ન કર્યો છે, એવી રીતે છેક ઊંડાણમાં ઉતરવું જોઈએ, જેને કારણે પછી આપણી ભક્તિમાં આપણને પોતાને અવિશ્વાસ કે અશ્રદ્ધા ઉભી ન થાય. ઘણા માણસ હોય છે સ્વાર્થ માટે ભગવાનને માને, આટલું તેલ ચડાવીશ કે મહારાજ નારિયેળ મૂકી જઈશ કે ઘી મૂકી જઈશ, પણ કઈક ના થયું, ઉખડી ગયો. આ તો બધું પછી એના તર્ક વિતર્ક કર્યા કરે. એટલે જ્યાં સુધી અધ્યાત્મ અને ધર્મને ઊંડાણમાંથી ન સમજીને બહાર આવીએ, મકાન બનાવવું છે સરસ, પણ સારામાં સારો પાયો મજબૂત ન કરીએ તો પહેલો પાયો મજબૂત કરવો પડે અને ત્યાર પછી ઇમારત જણાય. એમ ભગવદ્ ભક્તિની અંદર અધ્યાત્મ કે ધર્મમાં પહેલો પાયો મજબૂત કરવો પડે, ત્યાર પછી જ ઉપર આપણી શ્રદ્ધા ભક્તિનું સરસ મજાનું મંદિર બને. પણ ધૂર ઉપરથી ચણવા માંડ્યું હોય, એક હવાનો ધક્કો લાગે તો એ વાય ભેગું થઈ જાય. એમ શ્રદ્ધા ભક્તિને નો પાયો જોઈએ. પાયા વગરની શ્રદ્ધા ભક્તિ કામ નહીં લાગે. એટલે પાર્વતીજીએ એવી રીતે ઊંડાણથી વાત કરી છે, મારે સત્સંગ કરવો છે પણ છેકથી મને વાત કરજો. પણ ત્યાં સુધી પહોંચે કોણ? ગંગાજીમાં સ્નાન કરવું છે, ગંગોત્રી જવું છે, ગૌમુખ સુધી પહોંચે, ત્યાં મોટી મોટી પથ્થરની બરફની શિલાઓ જ ઉભી હોય છે ગૌમુખ સુધી. પણ એથી આગળ જ્યાંથી સ્ત્રોત ગંગાજીનો પ્રગટ થાય છે ત્યાં સુધી પહોંચવા માટે કોકજ્જા ગ્લેશિયર સુધી કા ઠંડી છેક 40-50 સુધી પહોંચી ગયેલી હોય. જાવું જવું કેવી રીતે? તે પહોંચવા માટે પણ ક્ષમતા જોઈએ, એટલી ધીરજ જોઈએ, એટલી હામ જોઈએ. ત્યારે એ છેક ગૌમુખથી આગળના એ ગંગાજીના આરંભના સ્ત્રોત સુધી પહોંચી શકે. પણ એ પહોંચવા માટે અંદર કેટલી નિષ્ઠા જોઈએ. તો અહીંયા આગળ પાર્વતીજીએ કહ્યું, મારે તો છેકથી મૂળથી બીજથી શોધવું છે. મૂળ નહીં, બીજ જલ્દી શોધી શકાય પણ પછી મૂળ બહુ ઊંડા ગયા હોય, અને બીજ શોધીએ એટલે બીજમાં બધું જ આવી જાય, મૂળ આવી જાય, પાંદડા આવી જાય, થડ ઢાક બધું આવી જાય. તો એમ પાર્વતીજી એક સત્સંગનો આરંભ કરતા પહેલા શ્રદ્ધાપૂર્વક અને ખૂબ જ એમના એની પોતાનો એક એનાથી પૂછી રહ્યા છે.